તારીખ 6/4/1994 શ્રી સમયસર ગાથા 186 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 173
શુદ્ધ આત્માને જાણતો શુદ્ધ આત્માને જાણતો જાણતો એટલે અનુભવતો જે શુદ્ધ આત્માને પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો હોય અશુદ્ધ આત્માને જ પામે છે. તો શુદ્ધિ સાદી વાત કરી છે કે જે પોતાના સ્વરૂપને શુદ્ધ હોવા છતાં અશુદ્ધ જ અનુભવે છે. સ્વરૂપે તો શુદ્ધ છે બધા, છતાં પોતાને અશુદ્ધ સ્વરૂપે જ અનુભવે છે. એ અશુદ્ધ પણ જ પોતાના પોતાને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરે છે એ રીતે જ વર્તે છે. એની બધી ક્રિયા પરિણમનની બધી ક્રિયા શુદ્ધ આત્મામય હોય છે. એટલે અશુદ્ધતામય હોય છે પરિણમન, પરિણમનની ક્રિયા અશુદ્ધતામય હોય છે. એમ બંનેના આધાર બિંદુ જુદા જુદા હોવાથી પરિણમન ઉલટું સૂટું થાય છે. જે સદાન અછિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે નવા કર્મના આશ્રમનો નિમિત્ત જે રાગ દ્વેષની સંતતિ પરંપરા તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. આ કેવી રીતે સંવર થાય છે? આશ્રમનો નિરોધ તે સંવર છે. તો કહે છે કે જે અછિન્ન ધારાવાહી જ્ઞાનથી, અછિન્ન એટલે આત્રો પીડા વિના, છેદ પીડ્યા વિના એટલે આંતરો પીડ્યા વિના, કટકો પીડ્યા વિના, એક ધારો અછિન્ન ધારા એટલે એક ધારા વાય જ્ઞાનથી શુદ્ધાત્માને અનુભવા કરે છે. પરિણતિ છે જ્ઞાનીની. જે જ્ઞાન દશાને નથી સમજતા એને એમ થાય છે કે શુદ્ધોપયોગ તો તથા ગુણ સ્થાને ક્યારેક આવે, પછી તો વિકલ્પવાળી દશા હોય છે. અને એ દશામાં તો જે જ્ઞાનીની પ્રવૃત્તિ છે એ જ પ્રકારની જ્ઞાનીની પ્રવૃત્તિ છે. અને શુદ્ધ ઉપયોગ તો ક્યારેક આવે એ પણ 5 સેકન્ડ આવે, ચાલ્યો જાય એમ નથી. એ શુદ્ધ ઉપયોગ આત્માના સ્વરૂપ રસથી, અત્યંત સ્વરૂપ રસથી ઉત્પન્ન થતો હોવાથી એની સ્વરૂપ પરિણતિ પણ ચાલુ રહે છે. અને એ સ્વરૂપ પરિણતિ અછિન્ન ધારા રૂપ હોય છે, એમાં વચ્ચે કોઈ છેદ પડતો નથી. એક ધારો પરિણમન અંદરમાં ચાલતું હોય છે અને એ જ મુખ્ય પરિણમન છે. બાહ્ય પરિણામ છે એ મુખ્ય નથી, એ તો ગૌણ છે અથવા અણઉપયોગ રૂપ છે. અણઉપયોગ રૂપ એટલે શું? કે સાવધાની તો પોતાના સ્વરૂપમાં છે, બાહ્ય પ્રવૃત્તિમાં રાગાદી ભાવમાં સાવધાની નથી. એટલે સાવધાની નથી અને ઉપયોગ નથી એમ કહેવામાં આવે છે. ઉપયોગ છે ત્યાં સાવધાની છે એમ કહેવામાં આવે છે. અથવા જ્ઞાનીની પ્રયત્ન દશા પોતાના સ્વરૂપ પ્રત્યે હોય છે. ઉદયના પરિણામનો જે રાગાંશ છે એ રાગાંશ અપ્રયત્ન દશાવાળો છે, પ્રયત્ન દશાવાળો નથી પણ અપ્રયત્ન દશાવાળો છે. એ બાજુ એનો પ્રયત્ન નથી, ઉલટાનો એ બાજુનો નિષેધ છે. પ્રયત્ન તો ક્યાંથી હોય પણ નિષેધ છે એટલે એને અપ્રયત્ન દશા કહેવામાં આવે છે. એવી રીતે જે સદાય અછિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવા કરે છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ એમાં ચાલુ છે. અથવા હું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપે છું એવા ભાનમાં, ભાન દશામાં વર્તે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. જેમ સોનામાંથી સોનાના દાગીના થાય એમ જ્ઞાનમય પરિણમન હોવાથી બધા ભાવો જ્ઞાનમય જ હોય છે. કોઈ કહે કે પણ શુભ રાગ થયો, અશુભ રાગ થયો, એનું શું? એમાં પણ એનું ભિન્ન જ્ઞાન છે. આ શુભાશુભ રાગ તે હું નથી, એવું એનાથી જુદાપણાનું પોતાનું જ્ઞાનમયપણાનું જ્ઞાન સાથે સાથે જ વર્તે છે. એ વખતે શુભાશુભ રાગ વખતે પણ શુભાશુભ રાગમાં તન્મય થઈને જ્ઞાની પરિણમતા નથી. તન્મય થઈને પરિણમતા નથી તો કેવી રીતે પરિણમે છે? કે ભિન્ન જ્ઞાનમય ભાવે પરિણમે છે. આ શુભાશુભ ભાવ છે તે જીવનું સ્વરૂપ નથી, એટલે મારું સ્વરૂપ નથી, હું એવા સ્વરૂપે થયો નથી, થતો નથી. પણ ભિન્ન એનાથી ભિન્ન જ્ઞાનમય સ્વરૂપે હું છું એવા જ્ઞાનમય ભાવે રહે છે. હું જ્ઞાનમય સ્વરૂપ છું એવા જ્ઞાનમય ભાવે રહે છે શુભાશુભ ભાવ વખતે પણ, કેમ કે પોતાના જ્ઞાનમય શુદ્ધાત્માને અનુભવે છે. અનુભવમાં સ્પષ્ટ અનુભવ છે કે આત્મા તો શુદ્ધ જ્ઞાનમય છે મારું સ્વરૂપ. આ શુભાશુભ ભાવ થાય છે એ રૂપે મારું સ્વરૂપ તો થતું નથી. હું જ્ઞાનમય ભાવથી મટીને ફીટીને શુભાશુભ ભાવ રૂપે થયો જ નથી ને અત્યારે પણ થતો નથી. એવું જે પરિણમન તે જ્ઞાનમય પરિણમન છે. આ પુણ્ય ભાવ છે આ પાપ ભાવ છે એમ એને બીજા પણે જાણે છે, અને બીજા પણે જાણવું એવું જ્ઞાનમય પણે રહીને જાણવું બને છે. આત્મામય પણે રહીને જાણવું બને છે એમ કેવું છે. એક ન્યાય તો રાગ ને કરવો નથી, તો એક ન્યાય રાગ ને કઈ મટાડવો પણ નથી. કેમ કે રાગ રાગમાં છે, હું મારામાં છું, એ મને કઈ કરતો નથી ને હું એને કઈ કરતો નથી, કરવા ભોગવવા પણ છૂટી ગયો. એવું જે જ્ઞાનમય પરિણમન બીજું તો કઈ લેવા દેવાનું તો છે નહી. રુચિ કરે તો સહેલું લાગે, અઘરું કોનું લાગે? અરુચિ અઘરું લાગે. આ તે કેમ થતું હશે, કેવી રીતે આ થતું હશે, એવા અરુચિ ભાવે અઘરું લાગે, રુચિ ભાવે તો સહેલું લાગે. હા, આવું તો ક્યાંથી થતું હશે, કેમ થતું હશે? આ તો ઘણું અઘરું છે. આવું અંદરમાં કઈ આપણને થઈ શકે એવું લાગતું નથી. એવું જે છે એ બધા અરુચિના પરિણામ છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ કહે છે કે જે આ કાળમાં અથવા અત્યારે શુદ્ધ ઉપયોગ ન થાય એમ માનનાર, એમ જાણનાર, સ્વરૂપ ને ચા મટાડનાર વૈરાગમાં છે. ચા મટાડનાર કયો કે અરુચિ વાળા કયો? એને શુદ્ધાત્માની અને શુદ્ધોપયોગની રુચિ નથી, માટે એનો નિષેધ કરે છે. મોક્ષ તો હજી જ્ઞાની થયા નથી, શુદ્ધોપયોગમાં આવ્યા નથી, તો પણ એનો આદર કરે છે, બહુમાન કરે છે, ભાવના કરે છે, અને એ ભાવના ભાવતા ભાવતા પરિણમન થાય છે. જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ અનુભવે છે, અને રાગમાં પોતાનું અસ્તિત્વ અનુભવતા નથી. જો રાગમાં અસ્તિત્વ જે અનુભવે છે એ જ્ઞાન હોવા છતાં જ્ઞાનમાં અસ્તિત્વ અનુભવતા નથી. રાગ સમયે સમયે નાશ પામે છે, પોતાના અસ્તિત્વનો એમાં નાશનો અનુભવ થાય છે, એટલે એને ભાવ મરણ કહેવામાં આવે છે. જ્ઞાન રહી જાય છે, ચાલુ ને ચાલુ જ્ઞાન રહી જાય છે. જે જ્ઞાનમય પણ પોતાના અસ્તિત્વનો અનુભવ કરે છે એ જીવતો રહે છે, એને ભાવ મરણ થતું નથી, પણ એ ચૈતન્યનું જીવન જીવે છે, નિરાકુળ શાંતિમય જીવન જીવે છે. અને શુભ રાગને ભિન્નપણે જ્ઞાનમયપણે રહીને જાણે છે. શુભ રાગને પોતાથી કે અશુભ રાગને પોતાથી ભિન્ન જાણવો, ભિન્ન અનુભવવો, એ જ્ઞાનમય પરિણમન છે. એનું એમને જ્ઞાન છે કે હા હું નથી, બસ. પછી થાય છે તો એનું એની ચિંતા કરવાની જરૂર નથી. એમાં શું છે કે એ તો અનુભવ નો વિષય છે, તો ઉપયોગાત્મક પણ અનુભવ આવે ત્યારે નિર્વિકલ્પ દશા હોય, અને પરિણતિ હોય ત્યારે સ્વવિકલ્પ દશા હોય. ઉપયોગમાં કે સ્વવિકલ્પ દશા હોય ત્યારે પરિણતિ ચાલે છે, કેમ કે સ્વરૂપનું ભાન છૂટતું નથી. અને જ્યારે નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. કે તો કાંઈ અછાનું રહે અને વિકલ્પ ચાલુ રહે અને વિકલ્પનો અભાવ થાય એને પોતાને તો ખબર પડે જ ને, કેમ કે તો અનુભવનો વિષય છે. એટલે એની પાસે શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ પરિણતિ તો નથી. હવે અશુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ પરિણતિ બે છે એની પાસે. તો હું માણસ છું, ફલાણો માણસ છું, એની પરિણતિ કઈ વિકલ્પ વાળી થોડી છે, નિર્વિકલ્પ પરિણતિ ચાલે જ છે. હું ફલાણો ફલાણો માણસ છું, હું ભાવનગર માં રહું છું, હું ફલાણા મકાન માં રહું છું, ફલાણા કુટુંબ વચ્ચે રહું છું, આ મારું કુટુંબ છે એ કઈ યાદ કરવું પડે છે. નિર્વિકલ્પ પરિણતિ છે, સ્વાર્થની છે, નિર્વિકલ્પ પરિણતિ છે. અને એવો વિચાર આવે ત્યારે ઉપયોગ છે. પોતાના દીકરાને જોઈને એમ વિચાર આવે કે મારો દીકરો છે તો ઉપયોગ છે, એવો વિચાર ન આવે ત્યારે દીકરો મારો છે એની પરિણતિ ચાલુ જ છે, નિર્વિકલ્પ પરિણતિ છે. ઉપયોગ ને પરિણતિ નો સમજણ પોતાના અનુભવ થી મોક્ષુ દશામાં પણ સમજી શકાય છે, પણ અનુભવ થી સમજવો, પોતાના ચાલતા અનુભવ થી અનુભવ ને સમજવો કે ઉપયોગ નો અનુભવ શું અને પરિણતિ નો અનુભવ શું થાય છે. સામી પરિણતિ છે, આમની સ્વય સામે સામે છે, તો પ્રતિપક્ષમાં છે. અશુદ્ધ પરિણતિ ને શુદ્ધ ઉપયોગ છે, સામે પક્ષમાં શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ પરિણતિ છે. ભણેલો ભણેલો માણસ હોય તો એને કઈ એની મોપાટ લેવી નથી પડતી કે આટલું આટલું ભણ્યું, એમ કે હા તમે કઈ લોવા જેવા છો, કઈ સમજતા નથી, ભણ્યા છો કે નથી ભણ્યા કઈ, તો એને એમ થાય કે અહીં ક્યાંથી એને ખરાબ નહીં ગયો, તો હું ભણેલો છું એ પરિણતિ ચાલુ છે અને મને અભણ ગણાવે છે. ભણેલાને કોઈ અભણ ગણાવે તો એને કેમ દુઃખ લાગે છે કે હું ભણેલો છું એ પરિણતિ એને ચાલુ છે. માણસ હોય મૂર્ખામી કરે તો કે ગધેડા જેવો છે, શું કે બુદ્ધિ નથી, અક્કલ નથી, ગધેડા જેવો માણસ. એને કેમ લાગે પણ હું માણસ છું ને, એનું ભાન શું છે, એને હું માણસ છું એ પરિણતિ ચાલુ છે, મને અતિરિય જયારે ગણાવે છે તો એને તરત જ એનો નિષેધ આવે છે. પરિણતિ થી વિરુદ્ધ કોઈ કઈ કહે તો એનો એને નિષેધ આવી જાય છે. એ બતાવે છે કે એની પરિણતિ ચાલુ છે, ભલે ઉપયોગ ન કર્યો હોય તો હું માણસ છું, તો પરિણતિ ચાલુ છે. નથી આ શોક ની પરિણતિ નથી થઈ જતી માણસ ને. ઘરમાં કોઈ નું નિધન થાય છે, બધા શોકમાં ડૂબી જાય છે, પછી શોક માંથી બહાર કાઢવા માટે લૌકિક વ્યવહાર કરે છે. કોઈ બારમું કે તેરમું હોય ત્યારે બધાને બોલાવવા, સગા સંબંધીને ભેગા કરીને મીઠાઈ ખાવી. હવે આમ તો દેખત રીતે વાત એવી છે કે કોઈ મરી ગયા પાછળ મીઠાઈ ખાવી એ કઈ સારી વાત ગણાય? દેખત રીતે વિચાર કરો તો એ વાત કઈ ઠીક છે? સામાન્ય બુદ્ધિમાં એ વ્યવહાર સવળો ન લાગે. તમે એક બાજુ તમે રોવો રડો છો અને બીજી બાજુ તમે મીઠાઈ ખાવા માટે પ્રોગ્રામ બનાવો છો, મેળ છે કઈ? શોક ના પ્રસંગ ને મીઠાઈ ખાવા સાથે કઈ મેળ ખરો? જરાય મેળ નથી. છતાં લૌકિક રૂટી અને લૌકિક વ્યવહારમાં જે ચાલે એનો કોઈ ગુણદોષ જોતા નથી. એ ન કરાય આવું તો પછી અહીંથી ચાલુ થાય કે નહીતર ક્યાંયથી પછી ચાલુ નહીં થાય કે મીઠાઈ ખાવાનું ચાલુ કરવાની જરૂર ખરી કઈ? હે, અને છતાં મીઠાઈ ખાવાથી કઈ શોક મટી જાય ખરો? જેને કાળજે ખાવા આવ્યો હોય હે, એ મેસોબનું કે મોહન થાળનો બટકો ખાય એટલે એનો શોક ઓછો થઈ જાય. એની પરિણતિ તો ચાલુ હોય, પરિણતિ તો ચાલુ ને ચાલુ નહીં છે. એને શું પરિણતિની ખબર પડે કે ન પડે? મીઠાઈ ખાતી વખતે કે આ મીઠાઈનો કાંઈ સ્વાદ આવતો નથી, એ વખતે સ્વાદ આવે? સારી લાગે મીઠાઈને? કાંઈ સારી ન લાગે. કેમ સારી ન લાગે? કે પરિણતિમાં વિરક્તતા છે, રસ નથી. ભલે એનું અવલંબન પ્રસંગ છે, વિયોગનો પ્રસંગ છે, એનું અવલંબન છે, પણ નિરસપણ વિરક્તપણ થઈ ગયું છે તો મીઠાઈ ખાવામાં રસ આવતો નથી. તો એક કષાય પણ બીજા કષાયને મારે છે કે નહીં? એ પણ એક કષાય છે. જે શોકનો પ્રસંગ છે એ પણ કષાય છે, મીઠાઈ ખાવું છે એ પણ કષાય છે. એક કષાય બીજા કષાયને મારે છે. તો પછી આત્મા જે વિતરાગ સ્વરૂપ છે, જ્ઞાનમય ભાવે છે, રાગ રહિત ભાવે છે, કષાયના અભાવ સ્વભાવે છે, પ્રબળ કષાય અભાવ સ્વભાવ કેવો લીધો છે આનંદ ગંજી? આનંદ ગંજી પ્રબળ, જેમ નિર્મળ તારે સ્ફટિક તણે તેમ જ જીવ સ્વભાવ રે. હા, જેમ નિર્મળ તારે સ્ફટિક તણે તેમ જ જીવ સ્વભાવ રે. શ્રીજીને ધર્મ પ્રકાશ્યો પ્રબળ કષાય અભાવ રે. કષાયના અભાવ સ્વરૂપે ધર્મ પ્રકાશ્યો છે જીનેશ્વરે. એ કષાયને મારે તો સીધી વાત છે, પ્રતિપક્ષમાં છે. એ ન્યાય જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. આત્મામય પરિણમન છે એમાંથી બધું પરિણમન આત્મામય જ હોય છે. એ ન્યાય નવા કર્મના આશ્રમણનું નિમિત્ત જે રાગદ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ થવાથી, જ્ઞાનમય ભાવને કારણે રાગદ્વેષ મોહના એ પરંપરાનો અભાવ થઈ ગયો. નિરોધ એટલે સ્વયં ઉત્પન્ન ન થવું, સ્વયં ઉત્પત્તિ બંધ થઈ જવી, તેને નિરોધ કહેવામાં આવે છે. રાગદ્વેષ મોહનો નિરોધ થયો તો એના નિમિત્તે આશ્રમનો પણ નિરોધ થયો. આશ્રમના નિરોધનું બીજું નામ સંવર છે. સંવર થયો એમ ન કહ્યો, આશ્રમનો નિરોધ થયો એમ કહ્યો. કેમ આશ્રમનો નિરોધ થયો? કે જેના નિમિત્તે કર્મનો આશ્રવ થાય છે એવા જે રાગદ્વેષ મોહ એ જ્ઞાનમય પરિણામને લઈને ઉત્પન્ન થયા નહીં. તે શુદ્ધાત્માને જ પામે છે અને એ પ્રકારના પરિણમનને લઈને શુદ્ધાત્માને જ પામે છે, શુદ્ધાત્માને જ પ્રાપ્ત કરે છે. પામે છે એટલે પ્રાપ્ત કરે છે, એ જ્ઞાન દશાનું પરિણમન છે. જ્ઞાન દશાનું લીધું છે, ગાથામાં લીધું છે, બે વાત એક ગાથામાં સાથે લીધી છે. અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધાત્માને અનુભવ્યા કરે છે, અને જે અજ્ઞાન વડે અશુદ્ધાત્માને અનુભવ્યા કરે છે, પોતાના મૂળ સ્વરૂપને ભૂલેલો છે, અનાદિથી જ મૂળ સ્વરૂપને ભૂલેલો છે, હું મૂળ સ્વરૂપે શુદ્ધ જ્ઞાનમય આત્મા છું એ વાત જ જેને અનુભવમાં કદી આવી નથી, એનાથી તદ્દન અજાણ છે, તે પોતાને વર્તમાન અશુદ્ધ પરિણામ રૂપે અનુભવ્યા કરે છે. જાણતા જે અશુદ્ધ પરિણામ એ રૂપે પોતાને અનુભવ્યા કરે છે. છે, અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. તો એ પછી જયારે એનો આધાર જ પોતાનો અશુદ્ધપણ છે, અથવા હું ફલાણો ફલાણો છું, હું તો સંસારી, હું રાગી, હું દ્વેષી, હું ગ્રહસ્થી, એ પ્રકારનો આધાર લીધો છે, એટલે એ અજ્ઞાનમય ભાવમાંથી બધો અજ્ઞાનમય પરિણામ જ થવાનો, એને અને અનુસરીને જ રાગ દ્વેષ મોહના પરિણામ થયા કરવાના. તમે શું માનો છો તમારા પોતાના માટે, તમે તમને શું માનો છો એના ઉપર એને રાગ દ્વેષ મોહ થાય. આ મને લાભ થયો તો રાગ થયો, આ મને નુકસાન થયું નુકસાન થયો, એનો દ્વેષ થયો, આ સારું છે એવો મોહ થયો. મોહમાં શું છે, સામે ચીજ સારી કે ખરાબ લાગે છે, ખરેખર એવું કઈ છે ને, વસ્તુ સ્થિતિ જોવા જાઓ તો એવું કઈ છે જ નહીં, એવું કઈ છે નહીં, છતાં લાગવું માનવું અને એના આધારે પછી ચાલવું, એ બધા ભાવ પછી એની પરંપરામાં થઈ જાય છે. હું રાગ વાળો છું અને શરીર વાળો છું, બસ રાગ વાળો છું અને શરીર વાળો છું, પછી બધા પરિણામ એના આધારે થવાના, એનો આધાર પકડીને થવાના બધા પરિણામ. અમારો ઉદય આવ્યો એમ કે શું કે છે, અમારો ઉદય આવ્યો, ઉદય ઉદયમાં છે ને, તો તારામાં છો. ઉદય સાથે જીવને ખરેખર કઈ લાગતો વળગતો નથી, પછી અરક્ષોક છે નો, પછી ઉદય ને વળગીને અરક્ષોક થી મોહ થાય નહીં. આપણી જે ભિન્ન જાણી ને ભિન્ન પડીને વાત કરે છે, એ તો શું છે કે બહાર માં નિવૃત્તિ દશા લઈ, નિવૃત્ત દશા લઈને મુનિ દશામાં આવવું છે, એ પરિસ્થિતિ બહાર માં નથી, એ બહાર માં પોતાના ભાવો થી વિરુદ્ધ પરિસ્થિતિ છે, એનું જ્ઞાન કરેલું છે. મારો ઉદય છે એમ લીધો નથી. પછી અજ્ઞાની ને અજ્ઞાની ભાષામાં સમજાવવા પડે. અજ્ઞાની પોતાના ઉદયને પોતાનો જાણે છે, તો જ્ઞાની પણ કોઈ વાર એમ કે જો મને તાવ આવ્યો, ખરેખર આત્માને તાવ નથી આવ્યો, ટેમ્પરેચર આત્માનું નથી આવતું, શરીરનું આવે છે. બોલે વ્યવહારની ભાષામાં, અજ્ઞાની ભાષામાં વ્યવહારની જન સાથે એવો વ્યવહાર કરે, તેથી એમનું પરિણામ અને એમ છે એમ કઈ માનવાની જરૂર નથી. પાડોશીને બહુ પ્રેમથી એમ કે તમારું જ ઘર છે ભાઈ, આવો આવો આ તો તમારું જ ઘર છો. પાડોશી એમ કે ભાઈ આવું તમારા ઘરમાં રજા લે, તમારે રજા છે ને લેવાની હોય, તમે રજા લઈને આવો એવું બનતું હશે, આ તો તમારું જ ઘર છે, તમે તો ગમે ત્યારે આવી શકો છો એમ કે એમ કે, એટલે એનું ઘર થઈ જાય છે એમ હે. એમાંથી એકે માનતા નથી, ભાષા તો ભાષાને ગમે રીતે આવે છે, એથી કઈ માન્યતા એમ થઈ જાય છે એવું કઈ નથી. જ્ઞાની શરીરને પોતાનું કહે તો શરીર સાથે દેહાત્મ બુદ્ધિ થાય નહીં, અજ્ઞાની એમ કે શરીર ને આત્મા ભિન્ન છે તો પણ એની દેહાત્મ બુદ્ધિ જાય નહીં. ઠીક, ભાષા અરે શું સંબંધ છે, ભાષા સાથે કઈ સંબંધ નથી, પરિણમન સાથે સંબંધ છે. દોષ પરિણમન માં થાય છે, ભાષામાં થોડો થાય છે, જીવનો દોષ જીવના પરિણામમાં છે, ભાષા તો પુદ્ગળાત્મક છે. જે સદાય અજ્ઞાનથી એમ, સદાય એટલે અનાદિથી લેવું, જ્યાં સુધી અજ્ઞાની રહે ત્યાં સુધી અશુદ્ધાત્માને અનુભવા કરે છે, હું ફલાણો ફલાણો છું, તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે, પછી બધા રાગ દ્વેષ મોહના પરિણામ એને અનુસરીને થવાના. કેમ કે હું ગ્રહસ્થી છું તો મારા ઉદય બધા એવા જ આવવાના, ઘડીક અનુકૂળતા ને ઘડીક પ્રતિકૂળતા, આ મને શુભનો ઉદય આવ્યો, આ મને અશુભનો ઉદય આવ્યો, એ રીતે એ ન્યાય નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ, તેનો નિરોધ નહીં થવાથી અશુદ્ધાત્માને જ પામે છે. શું એ ન્યાય એટલે એ દ્રષ્ટિકોણથી નવા કર્મના આશ્રવણનું નિમિત્ત, નવા કર્મના આવવાનું નિમિત્ત, આશ્રવણ એટલે આવવાનું નિમિત્ત દ્રવ્ય કર્મ લેવાયા, નવા કર્મ એટલે નવા દ્રવ્ય કર્મ ને આવવાનું જે નિમિત્ત છે એ રાગ દ્વેષ મોહની પરંપરા છે. રાગ દ્વેષ મોહ એક ધારા ચાલે છે અજ્ઞાન દશામાં, તેનો નિરોધ નહીં થવાથી, એટલે કે ચાલુ ને ચાલુ રહી જવાથી અશુદ્ધ આત્માને જ પામે છે અને તે પોતાને અશુદ્ધપણે જ અનુભવે છે, પામે છે એટલે અશુદ્ધપણે જ અનુભવે છે. રાગ દ્વેષ મોહથી ભિન્ન જ્ઞાનમય હું આત્મા છું એવા અનુભવના અભાવમાં અથવા એવી દ્રષ્ટિના અભાવમાં જીવ અશુદ્ધપણે પોતાનો અનુભવ કર્યા કરે છે. સ્વરૂપે શુદ્ધ હોવા છતાં પણ અશુદ્ધપણે પોતાનો અનુભવ કર્યા કરે છે અને એ અશુદ્ધતામાં દુઃખને જ અનુભવે છે. ક્યાંય સુખનું કારણ નથી, કાંઈ સુખનો અંશ નથી, શાંતિનો જરાય પણ ત્યાં અંશ ઉત્પન્ન થતો નથી. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે. માટે શુદ્ધાત્માના અનુભવથી, ઉપલબ્ધિ કયો કે પ્રાપ્તિ કયો કે અનુભવ કયો, એનાથી સંવર થાય છે. કેમ કે રાગ દ્વેષ મોહનો ત્યાં અભાવ થાય છે અને તેથી તેના નિમિત્તે નવા કર્મ આવતા નથી, માટે સંવર થયો. ભાવાર્થ, જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવા કરે છે તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવાશ્રમો રોકાય છે, તેથી તે શુદ્ધાત્માને પામે છે. અને તો જયચંદજી ભાવાશ્રમો લીધા છે, ભાવાશ્રમો રોકાય છે, પછી કહેવાની જરૂર નથી કે દ્રવ્યાશ્રમો રોકાય છે. મૂળમાં એમ લીધું કે રાગ દ્વેષ મોહની પરંપરા જે છે એ નિમિત્ત છે. કોનું નિમિત્ત છે? કે નવા કર્મના આશ્રવણનું નિમિત્ત છે, એને નિમિત્ત લીધી છે. ઉપાદાનમાં નવા કર્મ આવે છે એમ લીધું છે, અહીંયા સીધું જ લઈ લીધું છે કે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ જ થતી નથી, અલ્પ થાય છે એની ગણતરી લેતા નથી. જુઓ, સંવરમાં અલ્પ, સાધક દશામાં અલ્પ થાય એની ગણતરી નથી થતા એની ગણતરી છે. કેમ કે મુખ્ય પરિણામ એ છે, જ્ઞાન દશામાં સાધક દશામાં મુખ્ય પરિણામ એ છે, ઓલું તો ગૌણ નૈવત પરિણામ છે અથવા બળવાન પરિણામ છે એ સાધક દશાનું છે. જે અલ્પ રાગ દ્વેષ છે એ બળવાન નથી, એની તો કમર તૂટી ગઈ છે, રાગ દ્વેષ મોહની કમર તૂટી ગઈ છે, તો નિર્બળ થઈ ગયા છે, એટલે એનો નાશ થશે. આગળ જતા એનો સર્વનાશ થઈ જશે, એ ઘસાતા ઘસાતા નબળા પડતા પડતા સાવ બંધ થઈ જશે, માટે એની અહીંયા ગણતરી કરવામાં આવતી નથી. આ ભરતીમાંથી ઊંટ આવે છે ને સમુદ્રમાં, ભરતીમાંથી ઊંટ આવે છે ત્યારે હજી મોજામાં એવા ને એવા જ મોજા દેખાતા હોય, પણ જો કોઈ પાણીમાં જાય તો તાણી જાય. શુદ્ધ પરિણામ નો કરંટ છે, શુદ્ધ પરિણામ નો કરંટ છે, અશુદ્ધ પરિણામ પાછું વળી રહ્યું છે, ઓસરી રહ્યું છે. પાણી પાછું ઉભું છે, પાણી માંથી કચરો આપણા આપ વગર ગણે દૂર થઈ જાય. એમ રાગ દ્વેષ મોહ છે એ જ્ઞાન દશા થતા કાંઠે આવીને નાશ થઈ જશે, અખંડ ધારાવાહી જ્ઞાન થી સદુપયોગ થાય ત્યારે જ અનુભવ કરે છે, એમ નથી લેતા આવે. અખંડ જ્ઞાન દશા લીધી છે, સમીકરણ દશા હોય તો પણ વ્યવહારિક જ્ઞાન થી તો કે નિંદ્રામાં કે નિંદ્રામાં પણ જવાબ ક્યાંથી દીધો? એની પરિણતિ ચાલુ છે, હું ફલાણો છું એવી પરિણતિ એની ચાલુ છે, એટલે ખબર પડે છે કે મને કોઈ કઈ બોલાવ્યો. હું તો વિચાર કરે છે પરિણામ માં શું છે એની વાત છે. મારું ફલાણું નામ છે અને મારું ફલાણું પાત્ર છે. શું છે? એટલે મને અત્યારે આ રીતે મારે નાટક ભજવવાનો છે. એ નાટક ભજવે છે, નાટક ભજવવાનો ઘરે પાઈ કરે તો કઈ દરિદ્ર છે ને ભિખારી નો વેશ આપે. કોઈ નાટક ના મુખ્ય પાત્ર ને ભિખારી નો વેશ આપે તો એને ખબર છે કે જેઠ ની વાર મારે 10 લાખ ની મર્સિડીઝ ઉભી છે એનું ભૂલી જાય છે. નાટક માં ભીખ માંગે એક એક પૈસા ને, અને એવું રડે કે બીજા પણ રડવા બંને. એની કરુણતા ના દ્રશ્ય ને જોઈને બીજા ને દયા આવી જાય. લૂંટારાની વચ્ચે ફસાઈ ગયા શ્રીમંત માણસ હોય, લૂંટારાની વચ્ચે ફસાઈ ગયો. લૂંટારા નું શું કે ભાઈ સાહેબ, અમે ગરીબ છીએ, જવા દે. અમે તો ગરીબ માણસ છે તો જવા દે, અમે જવા દે. શું કે જે વ્યવહાર કરે છે એ પોતાના ભાન ને ભૂલ્યા વગર જ વ્યવહાર કરે છે. એ જીવ તો અખંડ ધારાવાહી જ્ઞાન છે, આત્માને નિરંતર શુદ્ધ અનુભવા કરે છે. નિરંતર શુદ્ધ અનુભવા કરે છે એમ કહો કે નિરંતર સિદ્ધ સ્વરૂપે અનુભવા કરે છે એમ કહો. સિદ્ધ સ્વરૂપે અનુભવા કરે છે. આત્મા પણ સિદ્ધ સ્વરૂપે છે, પરમાત્મા સ્વરૂપે છે, અને પરમાત્મા પણ જ પોતાનો અનુભવ કરે છે. જ્ઞાની ચોથા ગુણ સ્થાન પણ પોતાનો અનુભવ કરે છે. ચોથા ગુણ સ્થાન એમ નથી, પાંચમા ગુણ સ્થાને પાંચમા ગુણ સ્થાન રૂપે અનુભવ કરે છે એમ નથી. જ્યારથી અનુભવ કરે છે ત્યારે 14 ગુણ સ્થાન થી પાર, નિર્ણયમાં જે 14 ગુણ સ્થાન થી પાર પોતાનું સ્વરૂપ આવ્યું છે, લક્ષ્મણ જે સ્વરૂપ છે એનો અનુભવ કરે છે. ચોથા ગુણ સ્થાન નો અનુભવ નથી કરતા. આમ પરમાત્મા શું કરવા કીધું? પરમાત્મા સ્વરૂપે પોતે છે એવો જ એને અનુભવ વર્તે છે. જો પોતે પોતાને પરમાત્મા સ્વરૂપે અનુભવ કરતો હોય વર્તમાનમાં, તો બીજાને બીજી રીતે જોવાનો ને કહેવાનો શું અધિકાર છે? તમે એમને ચોથા ગુણ સ્થાન બનતી સમય દ્રષ્ટિ કયો? કારણ કે હું તો મને પરમાત્મા પણ અનુભવ કરું છું, આ મારો સાક્ષાત્કાર છે, સાક્ષાત અનુભવ છે. પછી બીજાને બીજી રીતે જોવું તે અન્યાય કરો.
કરવા બરાબર છે, બીજી રીતે જ્ઞાની ને જોવા તે અપરાધ છે, અપરાધ છે એમ છે ખરેખર. 143 માં લીધું કે નહીં પરમાત્મા, તે પરમાત્મા છે, પક્ષાંતિક પ્રાપ્ત થયેલા તે પરમાત્મા છે, અને એનું સ્વરૂપ સમજાવવા માટે કેવા એનું દ્રષ્ટાંત લીધું છે. એ ગાથામાં દ્રષ્ટાંત કર્યું, કોનું લીધું, કેવું લીધું, સિદ્ધાંત સમજાવો ચોથા ગુણસ્થાન પર તે અનુભવ કરવાનો. બોલો, કેવી શૈલી કરી છે આચાર્ય મહારાજે, કામ તો ગજબ કર્યું છે. શરૂઆત કરે છે, અહીં તો હવે અનુભવ થયો એ વાત ચાલે છે. હા, પાયામાં એ વાત છે, પછી તો અનુભવ માં આવી ગયા. અનુભવ માં આવ્યા એટલે અંદર માં જે પરમાત્મા છે, સિદ્ધ પર છે, મને કોઈ સર્ટિફિકેટ આપે તો સારું, તો હું સમય દ્રષ્ટિ છું, હું જ્ઞાને છું અને હું સમય દ્રષ્ટિ છું, એવું કોઈ મને સર્ટિફિકેટ આપે તો સમાજમાં એવી રીતે બધા જાણે માને તો મને રજીસ્ટર થઈ જાય. પરમાત્મા સ્વરૂપની અનંત વિશેષતાઓ માયની એક વિશેષતા છે, એ તો ભલે ખાસ પ્રકારની વિશેષતા છે પણ એવી તો અનંત વિશેષતાઓ મારા સ્વરૂપમાં છે, એનો હું ધણી છું, એવી અનંત વિશેષતાઓનો હું ધણી છું, સ્વામી છું. એવી અલૌકિક દશા છે શું, જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી બહુ કેવી વાત છે, અછિન્ન ધારયા એવું એ નિત્યમેવ અછિન્ન ધારાવાહીના જ્ઞાને ન શુદ્ધ આત્માનું ઉપલબ્ધમાનો અવતિષ્ઠતે. પરમાત્મા સ્વરૂપે છું એ વાત એને યાદ રાખવાની જરૂર નથી, શાસ્ત્ર વાંચીને સ્મરણ કરવાની જરૂર નથી, કેમ કે જેની વિસ્મૃતિ ન થાય એને સ્મરણ ની પણ અપેક્ષા હોય નહીં. સ્મરણ ની અપેક્ષા ક્યારે ઉદભવે કે વિસ્મરણ થઈ જતું હોય ત્યારે, પણ જેનું વિસ્મરણ ન થાય એને સ્મરણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એના માટે એમ કે છે કે અછિન્ન ધારા, અખંડ ધારા, અછિન્ન એટલે અખંડ, અનુવાદમાં અછિન્ન શબ્દ અછિન્ન રાખ્યો છે, ભાવાર્થવાદી ભાષામાં છે ને, અછિન્ન અખંડ કર્યો છે, ખંડ ન પડે તેનું નામ અખંડ, કટકો ન પડે, વચ્ચે આંતરો ન પડે, અંતરાય ન પડે એનું નામ અખંડ. જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાન થી આત્માને નિરંતર શુદ્ધ અનુભવા કરે છે, તેને રાગ દ્વેષ મૂળ રૂપે ભાવાસરો રોકાય છે, તેને રાગ દ્વેષ મૂળ રૂપે ભાવાસરો આવતા જ નથી, રોકાય છે એનો અર્થ શું છે, આવતા જ નથી, એના આત્મામાં આવતા નથી ને એના જ્ઞાનમય ભાવમાં પણ આવતા નથી, કે જે આવતા હોય ત્યાં ભલે આવતા હોય થોડા ઘણા, એને મારે કઈ લેવા દેવા નથી. આપણે જયારે સ્વાધ્યાય કરે છે રસ્તા ઉપર ઘણા માણસ આવતા જતા હોય છે, આપણે શું આવે ને જાય, આવે ને જાય, આપણે શું પણ આપણે આપણો સ્વાધ્યાય કરીએ છીએ, બહાર જે આવતા જતા ભાવો છે એને એને કઈ લેવા લેવા નથી. રાગ દ્વેષ મોહ રૂપી ભાવાશ્રવો રોકાય છે, તેથી તે શુદ્ધાત્માને પામે છે. બંધ અધિકારમાં એમ કહે છે કે બંધાતો નથી, અહીંયા આશ્રવ થતો નથી, ત્યાં પછી બંધ થતો, આશ્રવ ન થતો હોય તો બંધ ક્યાંથી થાય, કે પ્રશ્ન નથી રહેતો. તે શુદ્ધાત્માને પામે છે અને જે જે અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે એ શુદ્ધાત્માને પામે છે, એટલે નિરંતર શુદ્ધાત્માને પામે છે. એને શુદ્ધાત્માની પ્રાપ્તિ ચાલુ ને ચાલુ રહી ગઈ, જેમ એક કમાણી થઈ ગઈ એ ચાલુ ને ચાલુ મૂડી રહી ગઈ, એમ આ પોતાની સંપત્તિ છે, પોતાનું સ્વરૂપ છે, એ પોતાની સંપત્તિ છે. અનંત ગુણનો વૈભવ છે એની અંદર, એનાથી પોતે જ સંપન્ન છે, એટલે પામે છે એમ કહેવાય છે. અનુભવ અપેક્ષા એ કહેવાય છે, બાકી છે 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 ને છે બસ. કબજામાં છે તો પોતે કબજામાં છે, તો દ્રષ્ટિ નહોતી ત્યારે કબજામાં નથી એમ કીધું, બાકી તો પોતે પોતે છે, નાથ પોતે છે. ગુરુજીનો કેવો પડકાર હતો, હું ત્રણ લોકનો નાથ છું, નાયક છું એટલે ત્રણ લોકનો નાથ છું, એમ જ રહ્યા કરે, એમ જ પરિણામમાં રહ્યા કરે, બસ એ સુવર્ણનું કારણ છે. અને જે જે અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, એટલે પોતાને ભૂલીને અજ્ઞાનથી એટલે પોતાને ભૂલીને આત્માને અશુદ્ધ અનુભવે છે, એટલે મારામાં અશુદ્ધ ભાવ આવ્યા છે, હું એ રૂપે થયો છું, શરીર મને મળ્યું છે, શરીર રૂપે હું થયો છું, એ બધું એડલ્ટ્રેશન કર્યું, અજ્ઞાનમાં શું કર્યું, ભેળસેળ કરી, થઈ શકતી નથી છતાં એ રીતે જાણ્યું ને માન્યું, સ્વીકાર કર્યો. તેને હા એને ભૂત વળગે છે, ઠીક છે. ભૂત વળગ્યાનો અર્થ શું છે, કે ખરેખર કોઈને કોઈ ભૂત વળગતું નથી, પણ એને એવો એક ભ્રમ થાય છે કે મને ભૂત વળગ્યું છે, પછી એને કલ્પના કરી હોય છે કે મને આવું ભૂત વળગ્યું છે, તો બધી એવી જ ચેષ્ટા કરે પછી શું, જેવી એને ભૂત વળગ્યાની કલ્પના કરી હોય અને એવું એને સ્વીકારી લીધું, એવી ચેષ્ટા કર્યા કરે. એમ આ જીવને પણ એ અજ્ઞાનમય ભાવથી પોતાને ભૂત વળગ્યું છે, જેવો કર્મજનિત પર્યાય છે એ પર્યાય રૂપે હું છું, એવો હું છું એવું એને એક ભૂત વળગ્યું, પછી એવી ચેષ્ટા કરે છે. જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, તેને રાગ દ્વેષ મોહ રૂપી ભાવ આશરો રોકાતા નથી, એને રોકવાની ઈચ્છા હોય તો કે તોય રોકાતા નથી. મારે રાગ નથી કરવો, કોઈ એમ કે રાગ છે એ દુઃખરૂપ છે, મારે તો રાગ કરવો નથી, તો રોકાઈ જાય કાંઈ કે નહીં, કેમ કે એને પોતાને અશુદ્ધ માન્યો છે, ફલાણો ફલાણો છું એમ માન્યું છે, પછી એને ભાવાસ્ત્રો રોકી શકાય, એક બે ના રાગ વેશમોને રોકી શકે નહીં. આ જૈન દર્શનમાં વિજ્ઞાન છે. આમ તો આસ્તિકે દર્શનો બધા એમ કે છે કે જે કોઈ અવગુણો છે, રાગ દ્વેષ મોહ આદિ અવગુણો છે, ક્રોધ માન માયા લોભ આદિ અવગુણો છે, તે કરવા જેવા નથી, પણ એ સહજ કેમ ન થાય એનું વિજ્ઞાન નથી. પોતાના મૂળ સ્વરૂપને શોધીને એના અવલંબને રહે તો ન થાય એવું વિજ્ઞાન ત્યાં નથી. ન કરવા જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, ક્ષમા પાળવી જોઈએ, નિર્દયતા ન કરવી જોઈએ, દયા પાળવી જોઈએ, એમ વાત આવે. કેવી રીતે થાય એ વાત નથી, વિધિમાં વાંધો છે બધાને, વિધિ કોઈની પાસે નથી, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આત્માના ગુણ ખબર જ નથી, વિજ્ઞાન જ નથી ને ત્યાં, આત્માના ગુણધર્મોનું ત્યાં વિજ્ઞાન. આત્મા એક ભિન્ન ચૈતન્ય પદાર્થ છે, જળ થી ભિન્ન, રાગાદી થી ભિન્ન શુદ્ધ ચૈતન્ય પદાર્થ છે, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે, પ્રત્યક્ષ શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે, એ વિજ્ઞાન ત્યાં નથી. પછી અન્યથા કલ્પના કરીને એના આધારે રાગ દ્વેષ મોહના આશ્રમને નિવારી શકાય. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, એટલે અશુદ્ધપણે પોતાનો અનુભવ એ પણ અખંડ ધારાવાહી કરે છે. તેને રાગ દ્વેષ મોહ રૂપી ભાવાશ્રવો રોકાતા, એને રોકવાનો કોઈ એની પાસે ઉપાય નથી, રોકી શકે નહીં. ન ઈચ્છે તો પણ આવ્યા વિના માણસ પછી વિચાર કરતા અમારે રાગ દ્વેષ ઘણા કરવા નથી, પણ આવ્યા જ કરે છે, એનું શું કરવું, એનું શું કરવું શું, તે માન્યતામાં ફેર છે તારો. જ્યાં સુધી તે ફલાણો ફલાણો છું એમ માન્યું છે ત્યાં સુધી તે રાગ દ્વેષ એ અંગેના રાગ દ્વેષ રોકી શકાય. અંદર થી ફરી જા, બહારનું બધું એમને ભલે રહી જાય. શરીર શરીરમાં, પરિગ્રહ પરિગ્રહમાં, મકાન મકાનમાં, કુટુંબ કુટુંબમાં, અંદરથી તું ઉલાટ મારી જાગે છે. હું શુદ્ધ પરમાત્મા છું એ જાતનો નિર્ણય કરીને અનુભવ કર. હા, એને ક્રોધ કરે છે પોતે અને નાખે છે પોતાનો અપરાધ બીજા માથે. એવી અનિતિ છે. એ શું છે? અનિતિ છે. એવી અનિતિ અહીંયા સંભવે નહીં એમ છે. બીજાએ મને દોષ કરાવ્યો, મને બીજાએ દોષ કરાવ્યો, તદ્દન ખોટી વાત છે. તારો દોષ તારે લીધે છે, તેને રાગ દ્વેષ સ્વરૂપી ભાવાશ્રવો રોકાતા નથી અને તેથી તે નિરંતર અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. આત્મા શુદ્ધ હોવા છતાં અશુદ્ધ પણ અનુભવે છે. આ રીતે સિદ્ધ થયું કે એટલે સાબિત થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી એટલે અનુભવથી સમર્થ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે એને રાગ દ્વેષમાં આપોઆપ રોકાય, એને નવા કર્મ આવતા પણ રોકાય, એને સંવર થાય છે. જૂના કર્મની નિર્જરા થાય, નવા કર્મનો સંવર થાય. શુદ્ધાત્માને અનુભવતા જ્ઞાનમય પરિણામો થયા, રાગદ્વેષો થતા આપોઆપ બંધ થઈ ગયા, બસ એ સંવર થવાનું કારણ છે. અધિકાર સંવર નો છે ને, એટલે સંવર ની મુખ્યતાથી વાત કરે છે. એના ઉપરનો કળશ છે એ આ દર્શનનો કળશ છે. આ સમજાય. દેવાદિ દેવ સિદ્ધ મંગળ ભગવાન.